એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જેણે ફોટોગ્રાફી વિશેની આપણી સમજને એમ કહી શકાય કે ઊંડાણથી પ્રભાવિત કરી છે.
હા, ફ્રેન્ચ વિચારક રોલાં બાર્થનું કેમેરા લ્યુસિડા, ફોટોગ્રાફી પરના પ્રતિબિંબો.
બરાબર.
અને મને લાગે છે કે આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણે રોજના કેટલા બધા ફોટા જોઈએ છીએ, લઈએ છીએ, શેર કરીએ છીએ,
સેંકડો કદાચ,
હા સેંકડો, ત્યાં આ પુસ્તક વધુ પ્રસ્તુત બને છે. કારણ કે તે આપણને પૂછવા પ્રેરે છે કે ભાઈ આટલી બધી છબીઓ વચ્ચે કઈ છબી ખરેખર આપણને સ્પર્શે છે અને શા માટે. આ પુસ્તક ફોટોગ્રાફીના ખાલી ટેકનિકલ પાસાઓથી આગળ જાય છે અને સમય, સ્મૃતિ, લાગણીઓ એ બધા સાથેના એના સંબંધને ખોલે છે.
બરાબર. તો આ રસપ્રદ સફર શરૂ કરીએ પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. રોલાં બાર્થ.
ચોક્કસ.
તેઓ માત્ર લેખક નહોતા પણ 20મી સદીના ફ્રાન્સના એક અગ્રણી બૌદ્ધિક હતા, સાહિત્યિક સિદ્ધાંતકાર અને પેલું શું કહેવાય, સંકેત વિજ્ઞાની.
હા, સેમિઓટિક્સના નિષ્ણાત. અને એમની ખાસિયત એ હતી કે તેઓ રોજિંદા જીવનની સાવ સામાન્ય વસ્તુઓ હોય ને,
જેમ કે
જાહેરાતો, રમકડા, ખાવાનું, એની પાછળ છુપાયેલા સાંસ્કૃતિક અર્થો અને માન્યતાઓને બહાર લાવતા. પણ કેમેરા લ્યુસિડામાં કંઈક જુદું છે.
શું જુદું છે?
અહીં બાર્થ પોતાની જે પેલી જાણીતી વિશ્લેષણાત્મક પદ્ધતિ છે ને, એને થોડી બાજુ પર મૂકે છે. આ પુસ્તક એમણે 1977માં એમની માતાના અવસાન પછી લખ્યો, એટલે એમના માટે બહુ ઊંડા શોકનો સમય હતો. એટલે આ પુસ્તક ખાલી બૌદ્ધિક કસરત નથી, પણ બહુ અંગત અને એમ કહી શકાય કે ભાવનાત્મક પણ છે.
બિલકુલ, એકદમ અંગત. અહીં એમનો અભિગમ જ બદલાઈ જાય છે. તેઓ એમ નથી પૂછતા કે આ ફોટોનો સામાજિક અર્થ શું છે,
પણ શું પૂછે છે.
એના બદલે એમ પૂછે છે કે આ ફોટો મારા પર શું અસર કરે છે, મને કેમ આટલો સ્પર્શી જાય છે. આ પ્રશ્નો પર જ એમનું ધ્યાન છે.
એટલે ફોકસ બદલાઈ ગયો. હા, આ જ એમની વિશિષ્ટતા છે. એક અત્યંત તેજસ્વી બૌદ્ધિક મન જ્યારે વ્યક્તિગત દુઃખ અને પ્રેમની નજરે ફોટોગ્રાફીને જુએ છે ત્યારે શું થાય છે એ અહીં જોવા મળે છે.
સાચી વાત.
તેઓ જાણે એક વિવેચક તરીકે નહીં પણ એક શોકગ્રસ્ત પુત્ર તરીકે ફોટોગ્રાફ્સમાં પોતાની માતાનું સત્વ, એમનો આત્મા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સમજાયું. તો પછી પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એનો સાર શું, કેમેરા લ્યુસિડા શું કહેવા માગે છે?
એમ મૂળભૂત રીતે બાર્થ ફોટોગ્રાફીનો જે સાર છે, જે એસેન્સ છે, એને સમજવાનો પ્રયાસ કરે છે.
ઓકે.
તેઓ જે પરંપરાગત વિચારો હતા ને, કે ફોટોગ્રાફી ખાલી કળા છે કે વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે, એનાથી સંતુષ્ટ નહોતા. એમનો મુખ્ય તર્ક એ છે કે ફોટોગ્રાફીની જે અસલી તાકાત છે એ એની કલાત્મકતા કે એના સંદેશામાં નથી,
તો શેમાં છે,
પણ વાસ્તવિકતા સાથેના એના સીધા ભૌતિક અને અતૂટ જોડાણમાં છે.
વાસ્તવિકતા સાથેનું સીધું જોડાણ, આ મુદ્દો જરા વધારે સમજાવશો?
હા, ચોક્કસ. બાર્થ એના માટે ખાસ શબ્દ વાપરે છે, તે હતું જ, દેટ હેઝ બીન. આ ખ્યાલ આખા પુસ્તકનું હૃદય છે એમ કહી શકાય.
તે હતું જ.
હા, એટલે કે દરેક ફોટોગ્રાફ ભલે ગમે તે વિષયનો હોય, એ વાતની અકાટ્ય સાબિતી છે કે ફોટોમાં જે દેખાય છે, કોઈ વ્યક્તિ, વસ્તુ, દૃશ્ય, તે કોઈક સમયે કોઈક જગ્યાએ ખરેખર ખરેખર અસ્તિત્વ ધરાવતું હતું. જુઓ, ચિત્રકાર કલ્પનાથી દોરી શકે, લેખક કલ્પનાથી લખી શકે, પણ ફોટોગ્રાફ એ તો જે તે ક્ષણની વાસ્તવિકતામાંથી જન્મેલો એક અંશ છે.
એટલે કે જાણે કોઈ પુરાવો.
બરાબર. જાણે ભૂતકાળમાંથી વર્તમાન સુધી લંબાયેલી એક નાળ, અમ્બેલિકલ કોર્ડ.
વાહ, આ તો જબરદસ્ત વિચાર છે. એટલે ફોટો એ ભૂતકાળનો જીવંત પુરાવો થયો. આ વિચારે તો ફોટો જોવાની દ્રષ્ટિ જ બદલી નાખી.
બિલકુલ.
તો પછી પુસ્તક આ પુરાવાની અસરો વિશે શું કહે છે, એની ભાવનાત્મક અસર શું?
હા, તો આ જ પુરાવાની ભાવનાત્મક અને દાર્શનિક અસરોની શોધ આ પુસ્તક કરે છે. બાર્થ આપણને એમની અંગત સફર પર લઈ જાય છે. તેઓ સામાન્ય રોજિંદા ફોટોગ્રાફ્સથી શરૂઆત કરે છે અને ધીમે ધીમે બે મહત્વના ખ્યાલો વિકસાવે છે, સ્ટુડિયમ અને પંક્ટમ.
સ્ટુડિયમ અને પંક્ટમ.
હા, અને આ આખી સફર અંતે એમની માતાના એક ખાસ ફોટોગ્રાફની શોધમાં પરિણમે છે. એ ફોટો એમના માટે ફોટોગ્રાફીનો સાચો અર્થ ઉજાગર કરે છે.
બહુ રસપ્રદ લાગે છે. ચાલો તો આ સ્ટુડિયમ અને પંક્તમ શું છે એમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના પહેલા ભાગમાં આની વાત છે, ખરું ને?
હા, બરાબર. પુસ્તકના પ્રથમ ભાગમાં બાર્થ ફોટોગ્રાફીના અનુભવને સમજવા માટે પોતાની પરિભાષા બનાવે છે. તે કહે છે કે ફોટોગ્રાફીનો અનુભવ ત્રણ દૃષ્ટિકોણથી થાય છે. એક તો ફોટોગ્રાફર, ઓપરેટર,
જે ફોટો પાડે છે.
હા. બીજો દર્શક, સ્પેક્ટેટર,
જે ફોટો જુએ છે.
અને ત્રીજો, જેનો ફોટો પડ્યો છે તે, સ્પેક્ટ્રમ. બાર્થ મુખ્યત્વે દર્શકના અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરે છે. અને અહીં જ સ્ટુડિયમ અને પંક્ટમની વાત આવે છે.
ઓકે, તો સ્ટુડિયમ એટલે શું?
સ્ટુડિયમ એટલે ફોટો પ્રત્યેનો આપણો સામાન્ય સાંસ્કૃતિક રસ અથવા સમજ. જ્યારે આપણે કોઈ ફોટો જોઈએ અને તેને ઓળખીએ, જેમ કે ઓ આ તો એક ઐતિહાસિક ફોટો છે, આ સુંદર લેન્ડસ્કેપ છે, કે આ તો અમારા પરિવારનો ફોટો છે, ત્યારે આપણે સ્ટુડિયમનો અનુભવ કરી રહ્યા છીએ.
એટલે કે જે સામાન્ય રીતે બધા સમજે
એ.
હા,
મોટે ભાગે આ સમજ આપણી તાલીમ, આપણી સંસ્કૃતિ, આપણું સામાન્ય જ્ઞાન એના પર આધારિત હોય છે. મોટાભાગના લોકો કોઈ ફોટોના સ્ટુડિયોમને લગભગ સમાન રીતે સમજે છે. તે ફોટોને ગમવા જેવું છે. આપણે તેને સમજીએ છીએ, કદાચ તેની પ્રશંસા પણ કરીએ, પણ તે આપણને વ્યક્તિગત રીતે આમ અંદરથી હચમચાવી નથી નાખતો.
એટલે સ્ટુડિયોમ એ થોડું બૌદ્ધિક જેવું થયું, ઉપર છલ્લું કહી શકાય. તો પછી પંક્તમ શું છે જે આટલું જુદું છે?
પંક્તમ, હા, એ ખરેખર બહુ અલગ અનુભવ છે. પંક્તમ મૂળ લેટિન શબ્દ છે, જેનો અર્થ થાય છે કોઈ તીક્ષ્ણ વસ્તુથી થયેલો ઘા, કોઈ છિદ્ર કે ચુભન.
ઓ, ચુભન.
હા, બાર્થ કહે છે કે પંક્તમ ફોટોની કોઈ નાની અણધારી વિગત છે, જે અચાનક આપણને વિંધે છે, જાણે કોઈ સોય ભોંકા એમ. એ આપણને વ્યક્તિગત રીતે સ્પર્શી જાય છે.
કેવી વિગત? કોઈ ઉદાહરણ?
એમ, કદાચ ફોટોગ્રાફરના ધ્યાનમાં પણ ન હોય એવી વિગત, જેમ કે કોઈના ચહેરા પરનો નાનો ડાઘ, કપડાની સહેજ ફાટેલી કિનાર, કોઈના હાથની વિચિત્ર મુદ્રા, કે પછી બેકગ્રાઉન્ડમાં રહેલી કોઈ અસંગત વસ્તુ.
એટલે એવી કોઈ નાની ડિટેલ જે આપણું ધ્યાન ખેંચી લે અને આપણને કદાચ ભાવુક કરી દે.
બરાબર. સ્ટુડિયમ એ ગમવા જેવું છે, તો પંક્તમ પ્રેમ કરવા જેવું છે, તીવ્ર, અણધાર્યું અને ઘણીવાર એવું કે જેને શબ્દોમાં સમજાવી ન શકાય. આ ખૂબ જ વ્યક્તિગત અનુભવ છે. જે વિગત મને પંક્તમ તરીકે સ્પર્શે તે કદાચ બીજા કોઈને સાવ સામાન્ય લાગે. બાર્થ એક બહુ સરસ વાત કહે છે આ વિશે.
શું કહે છે?
જેનું હું નામ આપી શકું તે ખરેખર મને ચૂભી ન શકે. નામ ન આપી શકવાની અસમર્થતા એ અસ્વસ્થતાનું સારું લક્ષણ છે.
વાહ, એટલે કે પંક્તમની શક્તિ એની અવર્ણનીયતામાં છે.
બિલકુલ. જો તમે એને સહેલાઈથી વર્ણવી શકો તો કદાચ એની તીવ્રતા, એની ચુભન ઓછી થઈ જાય છે.
આ સ્ટુડિયમ અને પંક્તમનો ભેદ તો ખરેખર વિચારવા જેવો છે અને બહુ ઉપયોગી પણ લાગે છે. હવે પુસ્તકના બીજા ભાગ તરફ જઈએ. તમે કહ્યું કે એ વધુ અંગત છે.
હા, બીજો ભાગ બાર્થની પોતાની અંગત ખોજ વિશે છે. માતાના અવસાન પછી તેઓ એમના જૂના ફોટોગ્રાફ્સ જુએ છે અને એમાં એમની સાચી છબી, એમનું સત્વ શોધવાનો પ્રયાસ કરે છે.
અને એમને મળે છે,
પણ મોટાભાગના ફોટા એમને નિરાશ કરે છે. એમને લાગે છે કે આ ફોટાઓ ખાલી બાહ્ય દેખાવ, ભૌતિક સામ્યતા જ દર્શાવે છે. એમની માતાની જે આંતરિક ઓળખ હતી, એમની કોમળતા, એમની દયા, એને પકડી શકતા નથી.
એટલે ફોટા તો છે, પણ એમને જાણે એમની માતાની હાજરીનો, એમના સ્વભાવનો અનુભવ નથી થતો એમાં.
શરૂઆતમાં નહીં, પણ પછી ઘણી લાંબી શોધના અંતે એમને એક ફોટો મળે છે. એમની માતા જ્યારે 5 વર્ષની હતી ત્યારનો, જે વિન્ટર ગાર્ડન ફોટોગ્રાફ તરીકે ઓળખાય છે.
વિન્ટર ગાર્ડન ફોટોગ્રાફ?
હા. બાર્થ આ ફોટો પુસ્તકમાં છાપતા નથી, કારણ કે તેઓ માને છે કે એનું જે પંક્તમ છે, એ જે ચુંબન છે, એ ફક્ત એમના માટે જ છે. પણ તેઓ એનું વર્ણન કરે છે. અને આ ફોટામાં એમને પહેલીવાર એમની માતાનું મૂળભૂત સાચું સ્વરૂપ દેખાય છે, એમની નિર્દોષતા, એમની ભલાઈ. આ ફોટો એમના માટે અંતિમ, સૌથી શક્તિશાળી પંક્તમ બની જાય છે.
અને આ અનુભવ પરથી જ તેઓ ફોટોગ્રાફીના સાર્વત્રિક સત્વ એટલે કે નોએમ પર પહોંચે છે એમ.
બરાબર. અને આ નોએમ શું છે? એ જ પેલો આપણો મૂળ વિચાર, તે હતું જ.
ઓકે.
આ વિન્ટર ગાર્ડન ફોટોગ્રાફ એમને ખાતરી કરાવે છે કે ફોટોગ્રાફ એ ભૂતકાળની વાસ્તવિકતાનું નિર્વિવાદ પ્રમાણપત્ર છે. એ ખાલી છબી નથી, પણ એ વાસ્તવિકતામાંથી નીકળેલું એક કિરણ છે જે સમયને પાર કરીને આપણા સુધી પહોંચ્યું છે. બાર્થ કહે છે, ફોટોગ્રાફ ભૂતકાળને પાછો નથી બોલાવતો, પણ પ્રમાણિત કરે છે કે જે હું જોઉં છું તે ખરેખર અસ્તિત્વમાં હતું. એ અસ્તિત્વનો પુરાવો છે.
સમજાયો. પણ આ તે હતું જનો વિચાર ફોટોગ્રાફીને મૃત્યુ સાથે કેવી રીતે જોડે છે? આ પણ એક મુખ્ય મુદ્દો છે ને પુસ્તકનો.
હા, અનિવાર્યપણે. કારણ કે જો કોઈ વસ્તુ હતી તો એનો સીધો અર્થ એ છે કે તે હવે નથી.
ખરું.
દરેક ફોટોગ્રાફ આપણને વીતી ગયેલા સમયની યાદ અપાવે છે, અને દરેક વસ્તુની ક્ષણભંગુરતાની પણ. જ્યારે આપણે કોઈ જીવિત વ્યક્તિનો ફોટો જોઈએ છીએ ત્યારે પણ એ ફોટો ભવિષ્યમાં એના મૃત્યુનો એક સૂક્ષ્મ સંકેત આપે છે.
કઈ રીતે?
કારણ કે ફોટોમાં જે ક્ષણ કેદ થઈ છે એ ક્ષણ તો ક્યારનીય મૃત્યુ પામી છે, એ વીતી ગઈ છે.
બરાબર.
આથી બાર્થ માટે ફોટોગ્રાફી જોવાનો અનુભવ એ એક પ્રકારના સપાટ મૃત્યુ, ફ્લેટ ડેથનો અનુભવ છે. તે કહે છે, મૃત્યુ એ તે ફોટોગ્રાફનું ઈડોસ, સત્વ છે.
હા, થોડો ગંભીર વિચાર છે.
હા, ગંભીર છે, પણ તે ફોટોગ્રાફીની શક્તિ અને એનો જે ભાર છે એ બંનેને દર્શાવે છે.
ખરેખર આ બધું બહુ ઊંડું છે. તો જો આપણે આખા પુસ્તકમાંથી મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકાય? મુખ્ય ટેકઅવેઝ શું છે?
સારો. પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો પેલો ફોટોગ્રાફીનો ઇન્ડેક્સિકલ સ્વભાવ છે. એટલે કે ફોટો એ વાસ્તવિકતાનો સીધો ભૌતિક અંશ છે, એક નિશાની છે, એ ખાલી ચિત્ર નથી. આ જ એની સચ્ચાઈ અને એની ભાવનાત્મક શક્તિનો આધાર છે. આપણા રોજિંદા જીવનમાં પણ આધાર કાર્ડથી લઈને લગ્નના ફોટા સુધી આ જ સિદ્ધાંત કામ કરે છે. ફોટો એક પુરાવો છે.
બરાબર. બીજો મુદ્દો પેલો મૃત્યુ સાથેનો સંબંધ, જેની આપણે હમણાં વાત કરી.
હા, દરેક ફોટો વીતી ગયેલી ક્ષણનું સ્મારક છે, એટલે તે આપણને જીવનની ક્ષણભંગુરતા યાદ કરાવે છે. મેમેન્ટો મોરી જેવો. આપણે પૂર્વજોના ફોટા સાચવીએ છીએ એ પણ આ જ સંબંધનું પ્રતિબિંબ છે ને?
સાચી વાત છે. ત્રીજું
પેલું સ્ટુડિયમ અને પંક્ટમનો ભેદ. આ આપણને સમજાવે છે કે કેમ અમુક છબીઓ આપણને સામાન્ય લાગે છે અને કેમ અમુક છબીઓ આપણને આટલી ઊંડી અસર કરે છે.
હા, જેમ કે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે અચાનક કોઈ ફોટો પર નજર અટકી જાય.
બરાબર. કદાચ એમાં કોઈ અજાણ્યું પંક્ટમ હોય જે આપણને ખેંચે છે.
ચોથું શું કહી શકાય?
ચોથું અનુભવની વ્યક્તિલક્ષિતા. એટલે કે ફોટોનો અર્થ જોનારની પોતાની લાગણીઓ અને સ્મૃતિઓ પર કેટલો બધો આધાર રાખે છે. એક જ ફોટો અલગ અલગ લોકો માટે સાવ અલગ અલગ અર્થ ધરાવી શકે છે, ખાસ કરીને પંક્ટમના સંદર્ભમાં.
જેમ કે ગ્રુપ ફોટોમાં દરેક જણ પોતાની જાતને કે પોતાના પ્રિયજનને અલગ રીતે જુએ.
બરાબર. અને પાંચમું, ફોટોગ્રાફીનું અનોખું સમય માળખું. ફોટો ભૂતકાળને વર્તમાનમાં લાવે છે, પણ સાથે જ એના ભૂતકાળ હોવાનો અહેસાસ પણ કરાવે છે. એક જ સમયે નિકટતા અને અંતરનો અનુભવ.
હા, જૂના ફોટા જોતી વખતે આવું થાય છે. પેલું તમે કહ્યું એમ, ટેમ્પોરલ વર્ટિગો.
હા,
આ પુસ્તકમાં કેટલાક ધારદાર વિચારો પણ છે જે કોટ્સ જેવા બની ગયા છે. જેમ કે બાર્થએ કહ્યું કે ફોટોગ્રાફ હંમેશા અદ્રશ્ય હોય છે, આપણે તેને જોતા નથી. શરૂઆતમાં આ સાંભળીને નવાઈ લાગે.
હા, પણ એમનો કહેવાનો મતલબ એ છે કે આપણું ધ્યાન ફોટોના કાગળ પર કે સ્ક્રીન પર નથી જતું, પણ એ જે વાસ્તવિકતા રજૂ કરે છે તેના પર જાય છે. માધ્યમ પોતે જાણે ઓગળી જાય છે.
હા.
અને બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો તે એક રૂપક છે. ફોટોગ્રાફ એ લેમિનેટેડ વસ્તુઓ જેવો છે જેના બે પાંદડા એકબીજાનો નાશ કર્યા વિના અલગ કરી શકાતા નથી.
એનો શું અર્થ?
મતલબ કે ફોટોનું જે ભૌતિક સ્વરૂપ છે, કાગળ કે ડિજિટલ ફાઇલ, અને તે જે વાસ્તવિકતા દર્શાવે છે જેને બાર્થ રેફરન્ટ કહે છે, તે બંને એકબીજા સાથે એવી રીતે ચોટેલા છે, જોડાયેલા છે કે તેમને અલગ ન કરી શકાય. ફોટો એટલે જ એનું રેફરન્ટ.
સમજાયું. આ બધા વિચારો ખરેખર આપણી ફોટોગ્રાફી જોવાની રીતને બદલી શકે છે. પણ શું આ વિચારો આપણા રોજિંદા જીવનમાં કોઈ રીતે ઉપયોગી થઈ શકે? પ્રેક્ટિકલ એપ્લિકેશન શું?
ચોક્કસ થઈ શકે. પહેલું તો આપણે આપણા કૌટુંબિક ફોટોગ્રાફ્સને એક નવી જ દ્રષ્ટિથી જોઈ શકીએ.
કઈ રીતે?
ખાલી કોણ છે અને ક્યાં છે એટલું જોવાને બદલે આપણે એ ફોટા શોધી શકીએ જે આપણા પ્રિયજનોના સ્વભાવ, એમની કોઈ ખાસ અદા કે એમના સત્વને પકડે છે. કોને ખબર, કદાચ આપણને પણ આપણો વિન્ટર ગાર્ડન ફોટોગ્રાફ મળી જાય.
હા, આ સારો વિચાર છે. બીજું શું?
બીજું, આ પુસ્તક આપણી મીડિયા સાક્ષરતા વધારવામાં મદદ કરી શકે છે.
એટલે કે મીડિયામાં આવતી છબીઓને સમજવામાં?
હા, સ્ટુડિયમ અને પંક્ટમના લેન્સથી આપણે સમજી શકીએ કે જાહેરાતો કે સમાચારોમાં કઈ છબીઓ સાંસ્કૃતિક કોડ એટલે કે સ્ટુડિયમ વાપરી રહી છે અને કઈ છબીઓ ખરેખર આપણને અંગત રીતે સ્પર્શી રહી છે. પંક્ટમ, આજના જમાનામાં જ્યાં છબીઓનો આટલા ધોધ છે ત્યાં આ વિવેક જરૂરી છે.
બિલકુલ. ત્રીજું?
ત્રીજું, બાર્થનો પોતાનો અનુભવ બતાવે છે તેમ ફોટોગ્રાફ્સ શોક અને નુકસાનનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ગુમાવેલા સ્વજનના તે હતું જની ખાતરી મળે, એમની વાસ્તવિક હાજરીની સ્મૃતિ તાજી થાય, એનાથી થોડું સાંત્વન મળી શકે છે.
ચોક્કસ. અને છેલ્લે
અને ચોથું, આ પુસ્તક આપણને આજના ડિજિટલ યુગ વિશે વિચારવા પ્રેરે છે.
હા, એ મુદ્દો મહત્વનો છે.
જ્યારે ફોટાને એડિટ કરવા, ફિલ્ટર કરવા કે હવે તો એઆઈથી બનાવવા પણ આટલા સરળ છે, ત્યારે બાર્થનો પેલો તે હતું જનો સિદ્ધાંત કેટલો ટકે છે? શું ફોટોગ્રાફીનું મૂળ સ્વત્વ બદલાઈ રહ્યું છે? આ પુસ્તક આપણને આ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે.
આખી ચર્ચા પછી મને લાગે છે કે કેમેરા લ્યુસિડા આપણને ફોટોગ્રાફને ખાલી એક સ્થિર ચિત્ર તરીકે જોતા અટકાવે છે, એના બદલે એને સમય, વાસ્તવિકતા અને લાગણીઓના એક જટિલ તાણાવાણા તરીકે જોવાનું શીખવે છે. મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે પંક્ટમનો વિચાર છે કે કેવી રીતે એક નાનકડી અણધારી વિગત આખા ફોટોના અર્થને બદલી શકે છે અને આપણને ઊંડે સુધી સ્પર્શી શકે છે એમ.
અને મારા માટે તે હતું જનો વિચાર અને તેનો મૃત્યુ સાથેનો સંબંધ એ ખરેખર બહુ પ્રભાવશાળી હતો. તે યાદ અપાવે છે કે દરેક ફોટો ભલે ગમે તેટલો ખુશીનો દેખાતો હોય, એમાં ક્યાંક ને ક્યાંક ક્ષણભંગુરતાનું, સમયના વહી જવાનું પ્રતીક છુપાયેલું છે.
બરાબર.
તે આપણને ફોટોગ્રાફીના આનંદ અને એના ભાર બંનેને સ્વીકારવાનું શીખવે છે, અને એ પણ કે ફોટોનો સાચો જાદુ કદાચ તેની વાસ્તવિકતા સાથેના એ અતૂટ જોડાણમાં જ છે.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપન કરીએ. આપણે જે ડિજિટલ ફોટોઓ સતત ક્લિક કરીએ છીએ, જે કદાચ ક્યારેય પ્રિન્ટ થતા નથી, ક્લાઉડમાં જ રહે છે, જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ જ નથી, શું તેમાં પણ બાર્થે વર્ણવેલો તે હતું જનો વાસ્તવિકતા સાથેના સીધા જોડાણનો અનુભવ એટલો જ તીવ્ર હોય છે?
સારો પ્રશ્ન છે.
કે પછી ટેકનોલોજીએ ફોટોગ્રાફીના આ મૂળભૂત સ્વભાવને હંમેશા માટે બદલી નાખ્યો છે? આજના ફોટો કેન્દ્રિત વિશ્વમાં આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.